તારીખ 12/9/1985 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 6, પાના નંબર 3.
પણ અંતરંગમાં એની યથાર્થતા આવે છે કે કેમ એ તદ્દન બાકી તો એ રહે છે કે એ સમજણ એના એક બાજુ એના વલણને ઊભું કરે છે કે એની આત્મભાવનાને આત્મરૂચિને અને સ્વરૂપ પ્રત્યેની પુરુષાર્થને સાધક છે કે નહીં સમજણ, ઉત્પન્ન કરનારી છે કે નહીં સમજણ, એના ઉપર એની યથાર્થતા છે. નહીતર શબ્દાર્થ ભાવાર્થ નયાર્થ બધું બરાબર હોય તો પણ યથાર્થતા નથી, અને યથાર્થતા નથી તો એ સ્વરૂપને સાધનાનું કારણ નહીં થાય, પ્રતિબંધક અથવા અવરોધક કારણ થવાની સંભાવના છે. કોઈ એમાંથી ફરી પણ જાય પણ સંભાવના પણ વૈરાગ્ય કોને આશ્રિત કર્યો? આત્મા વૈરાગ્યનો વૈરાગ્ય થવાનો આશ્રય સ્થાન શું? આના ઉપર વૈરાગ્યની કિંમત છે. વૈરાગ્ય તો અનિયમિત નથી કરતા, એમનામાં નગ્ન બીજું બરસાતું હોય અન્ય મતમાં મંગલ માર્ગે મુસ્તીમાં આવે ને જિંદગી સુધી, કેમ કે એ લોકો તો ફળ વનસ્પતિ આહારમાં માને છે, એને તો શુદ્ધ આહાર માટે વસ્તીમાં આવવું પડે એ પ્રશ્ન નથી. એ લોકો તો જંગલમાં ગુફામાં ત્યાં જ રહે આખી જિંદગી. એ વૈરાગ તો એક બાહ્ય ત્યાગ છે, પણ એ નાસ્તિની કિંમત અસ્થિપૂર્વક છે. જૈન દર્શનનો આકરી રીતે શરૂ થાય છે, એટલી નાસ્તિની ક્યાં કિંમત નથી. એને શું ગ્રહણ કર્યું? રાગ રહિત અનંત શાંતિનો પુંડ એની શ્રદ્ધામાં છે, એના આશ્રય સ્થાનમાં છે. વિતરાગ સ્વરૂપી પરમાત્મ પદ શુદ્ધ સિદ્ધ પદ એ એના આશ્રયનું સ્થાન છે, અને વૈરાગ છે રાગનો વેગ છે. તે માત્ર કોઈ શુભોપયોગ કામ કરે છે, તે કોરો લુખો શુભોપયોગ છે. એનાથી કાંઈ આત્મશાંતિ થાય કે આત્મગુણ પ્રત્યે એ પ્રશ્ન નથી. જ્ઞાન યથાર્થ પ્રકારે સમ્યક દર્શન પહેલાની ભૂમિકાનું જ્ઞાન યથાર્થ પ્રકારે નિર્મળ થતા સમજણમાં વિપર્યાસ થવાનો પ્રથમ રહેતો નથી. અર્થાત સત્શાસ્ત્રો અને સત્પુરુષોના વચનોની સમજણમાં યથાર્થતા મોટા ભાગે તો શબ્દોના અર્થમાં તકરાર ઊભી કરે છે. શાસ્ત્ર વાંચનારાઓ પણ વિદ્વાનો પણ આ અર્થ અહીંયા ન થાય ને અહીંયા આ અર્થ થાય, અહીંયા આ વિવિધતા છે અહીંયા આ વિવિધતા છે, શબ્દોના અર્થની મતભેદની તકરારો ઊભી કરે છે. અહીંયા તો કહે છે કે એ વાત તો દૂર રહો, અર્થ બરાબર હોય તો પણ યથાર્થતા ને અયથાર્થતાનો પ્રશ્ન પણ વિચારવો રહે છે, વાક્ય વિચારવો ઘટે છે. ત્યાં સુધી આવે તો જ કાર્ય સિદ્ધિ છે આગળની, નહીતર કાર્ય સિદ્ધિ નહીં. ઉક્ત પ્રકારમાં એટલે આ પ્રકારમાં જો મુક્ષુ જીવ પ્રવેશ ન કરે રાખો, પ્રાય અનાદિના વિપરીત સંસ્કાર યુક્ત બુદ્ધિ દ્વારા શાસ્ત્રમાં પ્રવેશ કરનારને સમજણમાં વિપર્યાસ થઈ આવે છે. બહુ વાર પ્રાય ઘણું કર્યું કે આ રીતે યથાર્થતામાં જીવન પરિણમે તો અનાદિના વિપરીત સંસ્કાર યુક્ત બુદ્ધિ લઈને તો અહીં સુધી એવી ઊભો છે, આવ્યો છે. એ જ બુદ્ધિથી એ શાસ્ત્રમાં પ્રવેશ કરશે અને ક્યાંય ને ક્યાં એ વિપર્યાસને સાધશે. કલ્પના કરે છે મનથી, કેમ કે શાસ્ત્રો છે આત્મ સ્વરૂપને બતાવનારા છે. સત્શાસ્ત્રો તો આત્માના મૂળ સ્વરૂપને બતાવનારા છે. કેવું છે મૂળ સ્વરૂપ? તો કે અતિન્દ્રિય સ્વરૂપ છે. અતિન્દ્રિય સ્વરૂપ છે ને આત્મા પોતે અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છે, અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. અને તે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા ગમ્ય થાય એવું છે. ઇન્દ્રિય જ્ઞાનમાં એ ગમ્ય થતું નથી. આવી તો તેની સ્થિતિ રહેલી છે. છતાં પણ શાસ્ત્ર અધ્યયન તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હોવાથી, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા શાસ્ત્ર અધ્યયન થતું હોવાથી, તે ઇન્દ્રિય જ્ઞાનના પ્રકારમાં જ વિકાસ સાધવા માંગે છે. અથવા જાણે ન જાણે એવો અભિપ્રાય રહે છે કે આ ઇન્દ્રિય જ્ઞાનથી હું આગળ વધીને શાસ્ત્રમાંથી આ શાસ્ત્ર જ્ઞાનમાંથી આત્મજ્ઞાન કરી દઈશ. તો એ મનના વિષયમાં આગળ વધે શું કરે છે? આત્માને મનનો વિષય બનાવે છે કે જે મનનો વિષય થઈ શકતો નથી એવા સ્વરૂપે છે. એને મનનો વિષય બનાવીને મનના વિષયથી જ એને પહોંચવા પ્રાપ્ત કરવાનો કોઈ પ્રયત્ન કરે છે અને એ જ એનો સૌથી મોટો વિપર્યાસ છે. સમયસારની છન્નુ ગાથાની ટીકા આ વિષય ઉપર છે. અમૃત મનના વિષય કરવામાં આવતા કે મૃતક કલેવરમાં આત્મા શોધે છે. વિકલ્પ છે મૃતક કલેવર છે, રાગ છે મૃતક કલેવર છે. રાગમાં ચૈતન્યનો કોઈ અંશ નથી. રાગ છે એથી એને ક્યાંક અચેતનને જળ કહેવાનું કારણ એ છે કે એમાં ચેતન નથી, એમાં ચેતના નથી. જ્ઞાનમાં ચેતના છે, ઉપયોગમાં ચેતના છે, પણ રાગમાં ચેતના નથી. તો એ મૃતક વિકલ્પ દ્વારા જયારે આગળ વધવા માંગે છે ત્યારે એમ કહ્યું કે એ મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે, મૂંડ થઈ ગયો છે, મૂર્છાઈ ગયો છે. બહુ આ તો બહુ વિદ્વાન છે અને તમે ભગવાન આમ કહેશો કે એ વિદ્વાન હોય તો પણ અહીંયા એ વાતમાં તો નિષેધ છે. નિષેધ છે તો કડક શબ્દો આપ્યા છે. અભ્યાસને લીધે મનના વિષયો કરવામાં આવેલા ધર્મ અધર્મ આકાશ કાળ સુદગળ અને અન્ય જીવ વડે, પોતાના જીવ સ્વરૂપ અંદર આવતો નથી એના જ્ઞાનમાં, એટલે અન્ય જીવ વડે, આત્મા એટલે કોઈ બીજી ચીજ, અન્ય ચીજ થર્ડ પર્સન, અન્ય જીવ વડે પોતાની શુદ્ધ ચૈતન્ય ધાતુ રોકાયેલી હોવાથી તથા ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે, ઇન્દ્રિયનો વિષય કરીને શરીરનો વિષય રૂપિ પદાર્થ છે, રૂપિ આત્મા ઇન્દ્રિયનો વિષય નથી. પોતાનો કેવળ બોધ એટલે કેવળ જ્ઞાન ઢંકાયેલું હોવાથી મૃત કલેવર વડે પરમ અમૃત રૂપ વિજ્ઞાન ઘન પોતે મૂર્છિત થયો હોવાથી તે તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસ છે. જેવા જેવા વિકલ્પ કરે એ વિકલ્પનો કરનારો હું છું અને મને બહુ ઊંચા આત્માના તત્વજ્ઞાનના વિકલ્પો આવે છે. મારું ચિંતન બહુ ઊંચું ચાલે છે આત્મા, એમ એ વિકલ્પની કિંમત આપે છે. એને અહીંયા કહે છે કે મૃત કલેવરમાં મૂર્છાઈ ગયો છે, એ જળ છે, વિકલ્પો છે, એ મૃત કલેવર છે. શરીરમાં મૂર્છાઈ ગયો, એમાં વિકલ્પમાં મૂર્છાઈ ગયો, રાજમાં મૂર્છાઈ ગયો. ગુણો તો બધા ચેતન છે, કેમ કે ચેતના બધામાં વ્યાપેલી છે, પણ જે ગુણો અશુદ્ધ પરિણમે છે એ અશુદ્ધતા છે એનામાં ચેતના કેવી રીતે કહે? અશુદ્ધતા એ ચેતનાનું સ્વરૂપ નથી. એટલે જે ગુણો અશુદ્ધ પરિણમે છે ત્યાંથી ચેતનાનું ગ્રહણ થતું નથી, ત્યાં ચેતના નહીં હોવાથી ચેતના ત્યાંથી પકડાતી નથી. એ જ્ઞાનમાંથી ચેતના પકડાય છે. એટલે દીપચંદજી અનુભવ પ્રકાશમાં મારા ઉપયોગમાં અનંત સુખ મળેલું છે, હું કરેલ ચેતના ચેતના નો ઉપયોગ ઉપયોગ કરું. તેના બદલે એ રાગના આધારે જે વિચાર કરે છે, રાગની મુખ્યતામાં જે વિચાર કરે છે, તેથી એને એક કલ્પના આત્માના સ્વરૂપ સંબંધી પણ એને કલ્પના જ રહે છે. આત્મા એના હાથમાં આવતો અને એના જ્ઞાનમાં આવતો નથી. આત્મા તેથી એમ ફલિત થાય છે કે ભાવના પૂર્વક થયેલ સમજણ યથાર્થ છે. આત્મ પ્રાપ્તિ ની ભાવના પૂર્વક થયેલી સમજણ યથાર્થ છે અને નહીતર એ સમજણ છે પણ એ દુઃખી છે, કોરી છે અથવા શુષ્ક જ્ઞાન રૂપ છે. સમજણમાં જો સ્વરૂપ પ્રાપ્તિ ની ભાવના ભરેલી હોય તો તે યથાર્થતા પકડે અને નહીતર એ સ્વરૂપ પ્રાપ્તિ ની ભાવનાના અભાવમાં સૂક્ષ્મ જ્ઞાન તત્વજ્ઞાનની સમજણનો પ્રકાર ઉભો થાય તો એમાં શુષ્કતા લઈ આવે. એટલે તો આમાં લીધું છે કે હૃદય મૂંઝાયેલું રહે, વચનામૃતમાં એવું છે હૃદય મુમુક્ષુનું હૃદય મૂંઝાયેલું રહે છે, એ ભાવનાથી મૂંઝાવાની વાત છે. જો સ્વરૂપ પ્રાપ્તિની ભાવના તીવ્ર ન હોય તો શુષ્કતા આવે, એ શુષ્કતા એને અનેક પ્રકારના સ્વચ્છંદ આદિ માન આદિ દોષ બાજુ ખેંચી જાય અને પોતાને એનો ખ્યાલ રહે નહીં એવી રીતે ખેંચી જાય. આ તકલીફ ઊભી થાય. અને આવી યથાર્થ સમજણ પણ ઉક્ત ભાવનાને જ સચેત કરે છે, એકબીજાના પૂરક થાય છે. ભાવનાપૂર્વક ઉપજેલી સમજણ, ભાવના સહિતની સમજણ સમજણની યથાર્થતાને લાવે છે અને સમજણની યથાર્થતાની ભાવનાને વધુ પુષ્ટ કરે છે. આમ પરસ્પર ભાવના અને સમજણ એકબીજાના પૂરક તત્વ બની રહે છે. આ બનવું જોઈએ. આ મુમુક્ષુની ભૂમિકાના પરિણામની યથાર્થતાનું આ લક્ષણ છે. સમજણ ભાવનાને વધુ સચેત કરે, પુષ્ટ કરે, અને ભાવના એની સમજણને અંતરસૂઝમાં મદદ કરે કે જેથી એ બીજે અનર્થ અયથાર્થપણે અનર્થ કાંઈ કરી બેસે. સમજણ હોય તો પણ હવે શું રહી જાય છે એનું સ્વરૂપ પ્રાપ્તિમાં, કે એને એક જ વાત રહી જાય છે કે જો એની ખાસ પ્રકારની પાત્રતા છે કે જેને એક પોતાનો આત્મા જ પ્રાપ્ત કરવો છે, સિદ્ધાત્મા જ જોઈએ, અને જેને આ જગત માંથી એ સિવાય બીજું કઈ જોઈતું પુણ્યને પુણ્યના ફળ જોતા નથી, રાગ ને રાગ ના વિકલ્પો જોતા નથી, એક સુધાત્મા જેને જોઈએ. આમ જેની ભાવના બધું કાઢી નાખે છે એને ખાસ પ્રકારની પાત્રતા છે. અને એક બહુ સ્વાભાવિક પ્રકાર છે જીવના દ્રષ્ટિકોણની તીક્ષ્ણતાનો, સૂક્ષ્મતા, કે જેને જે જોઈએ એમાં કોઈ પણ અવરોધક પ્રકાર ઉભો થાય કે તરત એને એનું જ્ઞાન છે. એ અલારામ જેમ ઘંટી મારે, આ એનો નકાર કરે, આ નથી, આ નથી, સીધો અવરોધક ન હોય ને આ કેટલો અવરોધક થાય તો પણ એનો એ નકાર. એ ભાવનાવાળાને મુખ્ય ફાયદો આ છે કે પોતાની ભાવનાની સિદ્ધિ અર્થે એને શું અનુકૂળ છે અને શું પ્રતિકૂળ છે, શું અવરોધક છે અને શું સાધક છે, એ વાત એને સમજાવવી પડશે. એ આપોઆપ જ સમજે. આ જીવના સ્વભાવગત તીક્ષ્ણતા અને સૂક્ષ્મતા જીવના જ્ઞાનમાં દ્રષ્ટિકોણમાં ઉભરી કે આજ્ઞા હે નહીં, ચાહે તે ગમે તે પ્રકારનું એને પ્રયોજન હોય, પણ પ્રયોજનને સાથે પ્રયોજનભૂત દ્રષ્ટિકોણ ઉભો થાય થાય એમ થાય જ. આ નિયમ છે. બહુ ઓછી બુદ્ધિવાળાને પણ આ પ્રકાર છે, તો જે વિશેષ બુદ્ધિવાન છે એને તો ક્યાં પ્રશ્ન જ રહેશે કે આ ન થાય, ન બને આવો પ્રકાર, એને તો આપોઆપ જ હોય છે. ભાવના અને જ્ઞાન એકબીજાના પૂરક થઈને રહે છે. જો મુમુક્ષુની સમજણમાં યથાર્થતા ના આવે તો તે શુષ્ક જ્ઞાનની પૂજા છે. આ શુષ્ક જ્ઞાનનો એને ખ્યાલ નથી આવતો. એનું કેટલું કારણ એ છે કે મુમુક્ષુ હોય તો કેટલા સદાચરણ પાડતો હોય, પ્રશ્ન એ થવા લાગે છે કે જે જીવ ભગવાનની ભક્તિ કરે છે નિયમિત રીતે, સવારે પૂજા કરે, સાંજે પછી ભક્તિના પ્રકાર, સવાર સાંજ બે વાર ભક્તિ કરે અને શાસ્ત્ર અધ્યયન બરાબર કરે, પ્રવચન કરે, શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર વાંચી ચર્ચા કરે, તો એને શુષ્ક જ્ઞાન થી કેમ કહેવાય? ભક્તિ તો કરે છે, આ પ્રશ્ન થયો કે છતાં શુષ્ક જ્ઞાન હોય છે અને એ શુષ્ક જ્ઞાન છે કે કેમ એ વિશે જ્ઞાત ને ક્યાંક કોઈ પ્રસિદ્ધ જ્ઞાન આવી જ્યારે વાસ્તવિક પણ જે સર્વાર્પણ બુદ્ધિએ જે ભક્તિ આવતી જોઈએ એવી ભક્તિ એને આપી શકે અને એવી ભક્તિ જો બીજાને આવે તો એને એમ લાગે કે આ તો કંઈક વધારે પડતી થાય છે એમ આગળ વિના એને રે એને એમ આવ્યા વિના રે કે આમાં કંઈક વધારે પડતું ત્યારે એને જે સુષ્ટ જ્ઞાનીને એમ લાગે છે કે અહીંયા વધારે પડતું થાય છે વિતરાગતાના નિમિત્તાર અથવા દેશના લગ્નના નિમિત્તાર દેવ ગુરુ શાસ્ત્ર અને આત્મજ્ઞાન સત્પુરુષ આ ચાર છે પાંચમો પુરુષ જગતમાં અને ત્યાં પોતાને નિમિત્ત કારણ બને ત્યાં એને સર્વાર્પણ બુદ્ધિએ ભક્તિ આવ્યા જ્ઞાન આ નિયમ છે કેમ કે અનંત જન્મ મરણના નાશનું કારણ દેખાય છે તો ત્યાં એને એ પ્રકાર નથી ઉત્પન્ન થતો હવે એ શુષ્કતા વાળાને એમ લાગે છે કે આ જરા વધારે પડતું થાય છે તો જે વધારે પડતું કરે છે એને એમ લાગે છે કે આ જેટલું કરીએ એટલું ઓછું કે જો કોઈ પ્રગટ આત્મજ્ઞાની સત્પુરુષ નો યોગ હોય સંયોગ થઈ શકે સત્સમાગમ થઈ શકે એવી શક્યતા હોય છતાં જો કોઈ એનાથી વિમુખ વર્તે અથવા એનાથી ઉપેક્ષા ભાવે વર્તે ગૌણ કરે એને તો તે અનંતાનુબંધી કષાયનો પ્રગટ પ્રકાર છે એમ સમજવું આ અનંતાનુ તો સદાચરણ પાડે છે શાસ્ત્ર અધ્યયન કરે છે શાસ્ત્ર વ્યાખ્યાન કરે છે એ બધું શું છે દર્શન મોહના આવેશમાં જે કાંઈ થાય એ બધું એને ક્યાં કેવી રીતે કયા રવાડે ચડાવશે એનો કોઈ ભેર થશે આવી ગઢડું આવી વાત એનાથી વિમુખ વર્તે અથવા એની ઉપેક્ષા રહે તો તે અનંતાનુબંધીનો પ્રકાર છે આમ સુખ કે સમજણમાં યથાર્થતા ન આવે તો તે શુષ્ક જ્ઞાન સમજાય છે આ તો યથાર્થમતામાંથી ઉત્પન્ન થતો એક દોષ છે કે જે જ્ઞાનના ઉઘાડમાં વિકાસરૂપ દેખાય તો પણ ત્યાં જ્ઞાનની શુષ્કતા આવી હોય એને ખ્યાલમાં આવે કેમ કે પોતે ભક્તિ કરે છે અને પૂજા કરું છું ભક્તિ કરું છું પણ શુષ્ક જ્ઞાન કેવી રીતે મારું ગણું છતાં શુષ્ક જ્ઞાન છે ભક્તિ તારી રાગની મર્યાદામાં જે ભક્તિ છે અને તને સાક્ષાત એ હિતનું નિમિત્ત છે એમ જાણીને ભક્તિ છે એ બે વચ્ચે ફેર છે બે વચ્ચે ફેર છે અને એ ફેર છે એ પોતે તારવી ન શકે એવી સ્થિતિ ત્યાં આવે છે પોતે ન સમજી શકે એવી સ્થિતિ એને કોઈ કહે કે આ તો જ્ઞાનની શુષ્કતા થાય છે તમે નહીં અને કારણ એ રીતે અમારા જ્ઞાનની શુષ્કતા સ્વીકારવા તૈયાર નથી એમ કહે ભાષાનું ખરેખર તો મધ્યસ્થ જ્ઞાનનો એ નિયમ છે, એ સ્વભાવ છે મધ્યસ્થ જ્ઞાનનો. તો જો કોઈ પોતાના દોષ કહે તો જ્ઞાન ક્રિયા થતી માની ક્રોધાદી ક્રિયા થતી માલુમ પડે છે, તે રીતે ખરેખર તમે કહો છો એવું કઈ છે કે નહીં એ મારે તપાસી લેવાની જરૂર છે. પછી સામાન્ય ભૂલ હોય તો એને ન કહે, સમજી લે. કોઈ પણ કારણસર અજાણપણે અનેક કારણોથી એવું કહેવાનું બને, પણ છતાં પોતે તપાસી તો નહીં, પોતે ન તપાસે એ પહેલેથી જ પૂર્વગ્રહ રાખે. એમ બહુ સરસ એનો બહુ સરસ દ્રષ્ટાંત આપો કે દિગંબર સંપ્રદાયના અનેક અખબાર ધાર્મિક અખબારો છે, એમાં ગુરુદેવનો વિરોધ અને તે પણ સિદ્ધાંતિક વિરોધ કેટલાક વિદ્વાનો કરતા હતા. ગુરુદેવ અખબારો વાંચતા, ગુરુદેવ વાંચતા પછી એના પર ચર્ચા કરતા, એનો અર્થ શું થાય છે કે એ એમ બતાવે છે કે એ ખરેખર કહે છે એમ છે કે નથી એ તપાસીને આપણે. એ ઘણા વખતથી આમ લખે છે અથવા આપણા વિરોધી થઈને લખે છે માટે એ વિરોધી છે, ખોટું જ કહે છે એમ નથી જોવું. એ સિદ્ધાંતનો આમ અર્થ કરે છે. પછી મખનલાલ પણ એ સિદ્ધાંતિક રીતે બરાબર છે કે નહીં એનો બરાબર તલસ્પર્શી અભ્યાસ કરીને આચાર્યના કથનોની સાથે તુલના કરે, ત્યાં અભ્યાસીઓ હોવા છતાં ત્યાં ફરક પડે. પણ એમાં એ કોઈ પહેલેથી એને ઉડાડવાની વાત નથી, પણ એની વાત તપાસવાનો છે. આપણે આ સુખટન કરીએ છીએ આચાર્યોના સિદ્ધાંતો અનુસાર બરાબર મેળ ખાય છે, અહીંયા આ મેળ ખાતો નથી એમ ગુંદોષની ચર્ચા કરે. એવી રીતે કોઈ પણ પોતાના દોષ કહે તો એને પહેલા તપાસવાનો એને દ્રષ્ટિકોણ તો આવી જ જાય. જોઈ તો દે જ, તપાસવી તો દે જ, ક્ષણભર માટે પણ જોઈએ, પછી ખાસ કરી દીધે કોઈ કારણ ખરાબ લાગે નથી તો હોય તો એને સ્વીકારે બરાબર, ન હોય એને ન સ્વીકારે એ વાત પણ રહેતી તો સ્વીકારી. બતાવી જ્ઞાન જે વાત કરે આ બધા નામ તે છે. કેટલા તો થોડું લખાણ પણ લખે, કાંજી વ્યાયામ ને સામી વ્યાયામ ને પ્રણામ, એવું કઈ ને કઈ એવું નહીં ચાલશે. એમાં શું કહે છે કે છે એ બરાબર છે કે એવું છે વધારે પડતી કસાઈ ના આવે છે. અરે પ્રભુ, અરે પ્રભુ, એને પ્રભુ કહી દીધું. અરે પ્રભુ, આ તો માર્ગ વિતરાતાનો નિર્દોષતા ત્યાં તે જીવનો જ્ઞાનનો ક્ષયોક્ષમ શાસ્ત્રો અનુસાર અર્થઘટન કરવા સમર્થ હોય છે. શુષ્ક જ્ઞાની જીવનો પણ જ્ઞાનનો ક્ષયોક્ષમ તો શાસ્ત્ર અનુસાર અર્થઘટન કરવા સમર્થ હોય છે. એમાં વિપરીત સંસ્કારને લઈને અર્થ જ ખોટો કરે એનો તો કઈ પત્તો લાગે એવું છે. વિપરીત અર્થ કરે, બુદ્ધિ ગોચર પણ વિપરીત અર્થ કરે એનો તો પત્તો ન લાગે. પણ જે શાસ્ત્ર અનુસાર અર્થઘટન કરવા સમર્થ હોય છે, ઉગાડની શક્તિથી શબ્દાર્થ નયાર્થ મતાર્થ ભાવાર્થ વગેરે શાસ્ત્રના પ્રકરણને અનુકૂળ જણાવવા છતાં ચાલતા અધિકારને અનુસાર એની સમજણ જણાવવા છતાં તથા પ્રકારની ભાવનાના અભાવની લઈને એટલે સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવનાનો જે પ્રકાર છે એ પ્રકારના અભાવને લઈને શુષ્કતા ઉત્પન્ન થાય છે. પહેલો જે પ્રકાર ઉત્પન્ન થઈ આવે છે એ શુષ્કતાનો આવે છે. ભાવના છે એ શુષ્કતાથી વિરુદ્ધ છે અને ભાવનાનો અભાવ શુષ્કતાને લઈ આવે છે. પછી બીજા જે દોષ આવે છે અતિ પરિણામી પણ, કે માત્ર ઉઘાડ જ્ઞાનમાં માહિતી જ્ઞાન હોય, જાણ પણ થયું હોય, ભણતરાયું હોય ખાલી, અને એને એમ લાગે કે મને જ્ઞાન પ્રગટ થયું છે, મારામાં જ્ઞાન છે, મારામાં ઘણું જ્ઞાન છે, બીજામાં એટલું જ્ઞાન છે. આ બીજો પ્રકાર એને માનનો ઉભો થયા જ્ઞાન લે છે. જ્ઞાન માર્ગે છે ને આગળ વાત, જ્ઞાન માર્ગે ઉત્પન્ન થતા સંભવિત દોષો, ક્રિયા માર્ગે ઉત્પન્ન થતા સંભવિત દોષો એમ કહીને બાહ્યાચરણ અને શાસ્ત્ર જ્ઞાન એ બંનેથી કયા બંને માર્ગમાં કયા દોષથી ચેતતા રહેવું એમ લાલબત્તી શ્રીમતીએ મૂકી જાય. જ્યારે યથાર્થ જ્ઞાન તો શુષ્કતાનું તોડવા વાળું છે અને ભાવનાનું ઉત્પાદક છે. ભાવના જ્ઞાન યથાર્થતાને ઉત્પાદક છે અને યથાર્થ જ્ઞાન ભાવનાનું ઉત્પાદક છે. એટલે ભાવના વિશિષ્ટ પ્રકારે વધારે વધે છે ત્યાં અને શુષ્કતાને તોડવા વાળું છે. એ શુષ્કતાના વિરુદ્ધ વાત છે. ભાવનાવાળા જ્ઞાન યથાર્થ જ્ઞાન યથાર્થ જ્ઞાનની સ્થિતિ તો શુષ્કતાની વિરુદ્ધ જાય છે. આમ મુખ્યતાની ભૂમિકામાં ભાવનાનું પડખું મુખ્ય છે. મુખ્યતાની ભૂમિકામાં બીજા બધા લક્ષણ કરતા ભાવનાનું જે લક્ષણ છે એ પ્રધાન લક્ષણ છે. ભાવના વાળો જીવ ભૂલે નહીં. બુદ્ધિ વાળો ભૂલે, ઉઘાડ વાળો ભૂલે, પણ ભાવના વાળો ભૂલે નહીં. કદાચ કોઈ ઉઘાડ જ્ઞાનની ભૂલ રહી જાય તો ભાવનાના બળે એ ભૂલ સુધરી જશે એવી પણ વાત કરી. ભાવનાનો વિષય એમના વચનોમાં અનેક જગ્યાએ મુખ્યતા સ્વાનુભવ વિભૂષિત પૂજ્યબેન શ્રી ના વચનામૃત 8:21 માં કહે છે. પૂજ્યબેન શ્રી વચનામૃત 8:21 માં કહે છે કે 21 નંબરનો વોટ સમજાય સાકાર બને છે. ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના એટલે કે રાગદ્વેષમાંથી નહીં રૂપેલી ભાવના એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફરે છૂટકો. આ ભાવના કોને ઉભી છે? કે આત્માને ઉભી છે. આત્મા એટલે ચૈતન્ય, આત્મા એટલે ચૈતન્ય એનું નામ આત્મા. આત્મા એટલે ચૈતન્ય, ચૈતન્ય એટલે આત્મા. એવા ચૈતન્યને ચૈતન્યમાંથી આત્મામાંથી પોતાની વૃક્ષ લાગી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના છે. આમાં શું જોયું છે કે આધાર બીજો કોઈ નથી. ખાસ કરીને ધર્મના ક્ષેત્રમાં આવેલા જે કોઈ તપાસવા જેવો પ્રકાર હોય મુખ્ય તો આ છે કે હું આ ક્ષેત્રની અંદર આવ્યો અને આ ક્ષેત્રમાં આવ્યા પછી સારી ભાવના માત્ર આત્મહિતની છે કે બીજું પણ કાંઈ વર્તે છે? આ તપાસ ભાવનાનો આધાર એકનું ચૈતન્ય છે કે બીજું પણ કાંઈ છે એનું સમજાય. તપાસ એ તો ખ્યાલ આવે, તપાસનો એ અંતર ખોજનો અંતર શોધનો વિષય છે. ઉદ્દેશ આત્મા આવો છે, આત્મા આવો છે એવું જે જેને આત્મબોધ કહેવામાં આવે છે એવો બોધ ક્યારે લાગુ પડે કે જેને પોતાને અંતર શોધ વર્તતી હોય તો લાગુ પડે, નહીં તો લાગુ ન પડે. આ એનો નિયમ છે. અંતર શોધ વિના ઉપદેશનો કોઈ નિમિત્ત નૈમિત સંબંધ ઘટતો નથી, થઈ શકતો નથી. અંતર શોધ છે એ પણ પાત્રતાના અનેક લક્ષણ માહિતી એક ખાસ લક્ષણ છે. પાત્રતાના જે લક્ષણો એમાં આ અંતર શોધ પણ એક ખાસ લક્ષણ છે. રાગદ્વેષમાંથી નહીં ઉભેલી ભાવના. એટલો જે દ્વેષ ગર્ભિત વૈરાગ હોય છે એ પણ નહીં, કોઈ પ્રતિકૂળતાને કારણે થયેલો વૈરાગ ને દ્વેષ ગર્ભિત વૈરાગ એ પણ નહીં. અથવા ચાલીને રાગને કારણે નહીં, રાગને આધારે નહીં, એનો આધાર રાગ નહીં, શુભ રાગ પણ નહીં, એમ કીધું શુભ રાગ પણ નહીં. આમ જુદું પાડવું રાગ ને ચૈતન્ય ને બેને જુદા પાડવા છે. નહીતર ભક્તિ છે એનો બાહ્ય અંગ છે રાગનું પ્રધાનતા વાળું પરિણામ, એ ભક્તિનું બાહ્ય અંગ. અને સામાન્ય રીતે ભક્તિ એમ ભક્તિ અને ભાવના એમ કહેતા રાગ વૃદ્ધિ દેખાય છે, રાગ વૃદ્ધિ જોવામાં આવે છે એમ દેખાય છે. પણ ખરેખર અહીંયા એ પ્રકારની ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ચૈતન્યની ભાવના છે. પણ આધાર લેવો છે આત્મા ચૈતન્ય, ચૈતન્ય ના આધારે ચૈતન્ય નો જ આધાર લેવો છે, ચૈતન્યની જ ભાવના લેવી છે. રાગ ની ભાવના નો રાગ માંથી ઉત્પન્ન થયેલી રાગ ના આધારે જીવી પાડે છે એની યથાર્થ ભાવના કહે છે. એટલે તો એ વિશે છે કે શુભરાગ તત્વ ચિંતન નો શુભરાગ ચાલતો હોય છે તો એને અસંતોષ થાય ને ખટકે. પણ મનોભૂતિ કેમ નહીં? જેને ચૈતન્યની ભાવના છે એને તો ચૈતન્યની પ્રાપ્તિ થાય એવી જે અનુભૂતિ એ જોઈએ છે. એમાં એને એના વિના ચાલતું જે રાગનું પરિણામ હતું એ એને અસંતોષનું કારણ અને ખતરવાનું કારણ બને. એ ક્યાંથી બને? બીજું એની ભાવના યથાર્થ હોય તો, નહીંતર તો કોઈ ને કોઈ પ્રકારના અથવા રાગમાં અટકે નહીં પણ રાગ જેને ખટકે એનું નામ ભાવના. જેમાં આંખમાં પણ ખટકે છે રાગ એને ખટકે છે. જેને એકલું ચૈતન્ય જોઈએ છે એને રાગ એથી પણ વધારે માણસ વાત કીધી કે વેદનાનો વિષય લીધો. વેદના વેદના થાય છે ત્યારે માણસ શું કરે? અસંખ્ય વેદના થાય ત્યારે માણસની શું સ્થિતિ થાય? મનુષ્ય હોય કે જીવ હોય નાર્થી હોય કે હડે શું કરે છે? વેદના વધે ત્યારે શું કરે છે? હડે છે કે કોઈ વધારે પડતું કહી દે ને એની વેદના થાય તો માણસને દુઃખ થાય છે ને? એ દુઃખથી રડે છે કે તો અહીંયા એને ચૈતન્યની પ્રાપ્તિના અભાવની પણ કોઈ વેદના તો હોવી ઘટે છે. નહીં તો એની ભૂમિકા સુખી કેવી રીતે થાય? જો અનાદિનો જે રૂઢ થઈ ગયેલો કસાય રૂઢ થઈ ગયેલી છે સંસ્કારની દ્રષ્ટિએ જોવો તો કેટલો રૂઢ સંસ્કાર છે જે કસાય થી કર્માથી પરિણતી છે. કેટલો રૂપ કસાયનો એક જ સાથ ચાલે છે જેમાં ચેતનની શુદ્ધતા અને પવિત્રતા ત્યારે સ્વભાવની પ્રગતિ નથી થઈ. એને ગાળી નાખે એવી રૂઢ પરિણતિને ગાળી નાખે, ક્રશ કરી નાખે એવું એને સામે કાંઈક તો આવવું જોઈએ કે ના આવવું જોઈએ. બરાબર છે? એવો પ્રકાર સામે ઊભો થાય તો એ તૂટે છે, તૂટતો નથી. દર્શન થયા પહેલા તમારી સ્થિતિ શું હતી તો કહો તો વિકલ્પ તો ચાલતા હતા બધા. ધર્મ અને પ્રાપ્તિ એવી ભાવના ઉપર હતી એટલે વિકલ્પ તો શાસ્ત્ર વાંચનના સ્વપ્ના અને વિકલ્પ તો ચાલતા હતા, ઉદય અનુસાર પણ બધા વિકલ્પ ચાલે. જે બાહ્ય ઉદય છે સાંસારિક ઉદય, એ અનુસાર પણ વિકલ્પ ચાલે અને તત્વના વિકલ્પ ચાલે. પણ એમાં ક્યાંય એમને જે ચૈતન્ય જોઈએ છે એ નથી. બરાબર, તો એ ચૈતન્ય નથી તો એ સંબંધે એની સ્થિતિ શું? આ પ્રશ્ન તો આ હતો, એ તો પરિચય હતો ને, એટલે ટૂંકા પ્રશ્નમાં પણ એ શું ક્યાં પૂછવા માંગે છે પકડતા, એટલે સીધો એમ જવાબ આપ્યો. પ્રશ્ન મેં જ કરેલો છે, યા તો વિકલ્પ ફટ જાયગા યા તો દેહ છૂટ જાય, છૂટ જાયગા. જે પ્રાણ છૂટે એવી વેદના જેને જોઈએ, એવી વેદના પ્રાણ છૂટે એવી વેદના, એવી વિકલ્પ પ્રતિમા વેદના હતી. કાં તો એ વિકલ્પ ફાટે કાં તો ફરી જાય. તીસરા કુછ હોને વાલા નહીં થા, શું જવાબ દીધો? આ બેમાંથી ત્રીજું કોઈ પરિણામ આવવાનું નતું. કાં તો પ્રાણ છૂટી જાય અને કાં વિકલ્પ છૂટી જાય, બેમાંથી એક ને છૂટવા પ્રકાર ઉભો થઈ ગયો હતો. એમાંથી આ વિકલ્પ છૂટ્યો અને નિર્વિકલ્પ થઈ ગયો. આ તો નાસ્તી નો પ્રકાર છે, આ પરખું તો નાસ્તી નથી. અસ્થિ નું પરખું સ્વરૂપ ના મહિમા, જે સુખ નો ને આનંદ નો સાગર આત્મા છે એના લક્ષણો હોય છે, અને પરિણતિ નો ઉછાળો ત્યાં ખાશે. ગુરુદેવ જે શક્તિ ના પ્રવચન અસ્થિ છે ને, શક્તિ તો અસ્થિ છે પોતાના મોજા છે, એમાં શક્તિ નું મેળવું છે. ઉછાળચારી પર્યાય ને તારા ગુણ સમૂહ ઉપર એવું જે જોશ છે એ અસ્થિ છે. નાસ્તિનો એક બે પડખા, એક મુમુક્ષુના એક પર્યાયમાં આવા પડખા એક સાથે ઉભા થાય છે. અસ્થિથી નાસ્તિક ત્યારે એને કાળી સ્થિતિ છે, એ સિવાય કાળી સ્થિતિ એવું બહુ સ્પષ્ટ છે. માત્ર ચૈતન્ય માંથી એવી યથાર્થ ભાવના, એને યથાર્થ ભાવના કહી હોય તો તે ભાવના ફરેલ છૂટકો છે. આવી ભાવના સફળ ન થાય એવું ત્રણ કાળ ત્રણ લોકમાં બને નહીં. આવી ભાવના સફળ ન થાય એનું ત્રણ કાળ ત્રણ રૂપમાં બનતું નથી. ક્યાંથી વાત લીધી છે આ વિચારવા જેવી? અનંત ભૂતકાળના દીવોને આવરી લીધા, અનંત થવા વાળા જે ભવિષ્યના જીવો એને આવરી લીધા, ફરે નહીં. ક્યાંથી જીતી વાત કે અનુભવમાંથી? જો આવી ભાવના હોય તો આ ભાવના નો ફળે એવી વાત કોઈ કાળે બની શકે એવી છે. જો ન ફળે તો 14 બ્રહ્માંડ ને શૂન્ય થવું પડે. 14 બ્રહ્માંડ ને ફળવું પડે એમ નહી, 14 બ્રહ્માંડ ને શૂન્ય થવું પડે, એનો નાશ અભાવ થઈ જાય, નહીવત થઈ જાય, નાસ્તિક થઈ જાય. એમથી ને એમ કે આ જગતમાં જે 14 બ્રહ્માંડ નું અસ્તિત્વ છે, કેટલું નકર અસ્તિત્વ છે, ઘણા બી અનંત લોક છે. આ લોક છે એ 14 બ્રહ્માંડ 14 રાજુ અનાદિ અનંત છે તેવું એનું નકર અસ્તિત્વ છે. આ ભાવનાનું અસ્તિત્વ કેવું છે કે જેના ફળમાં સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગ પ્રગટ થશે, ચૈતન્ય પ્રગટ છે, એ 14 બ્રહ્માંડ ના અસ્તિત્વ થી બળવત્તર જેનું અસ્તિત્વ છે એવી આ ભાવના છે. એનું બળવાન પણ શંકામાં 14 બ્રહ્માંડ ના અસ્તિત્વ થી પણ આ વધારે બળવાન છે એવી ભાવના ઉત્પન્ન થાય છે. અને એવી ભાવના ઉત્પન્ન થાય છે એના પર ચૈતન્ય પ્રગટ થાય થાય ને ન થાય પ્રશ્ન રહેતો. બહુ જોર થી પ્રવેશ કાળ એમનો કેટલો જોર થી હતો એટલા જોર થી આ મોક્ષ માર્ગ માં આવવું અને અનાદિના સંસાર માંથી છૂટવું એ આ જોર થી પ્રવેશ કરવાનું પડે. જે ગમે તે ભાવમાં પહેલું હોય કે પછી હોય પુરુષાર્થ બળ તો એટલું જ, ઓછું પણ નહીં ને વધારે પણ એટલું જ બળ હોય. ભૂમિકાનું જેટલું બળ જોઈએ એટલું જ. હા, એટલું છે કે એવું લાગે એની અંદર કે અલ્પ કાળમાં કાળ ઓછો લાગ્યો અને પ્રાપ્ત થયો, અથવા લોકો બહારની મહેનતને મહેનત જોવે છે. બહારની જે મહેનત હોય, ઘણા શાસ્ત્રો હશે, ઘણા પર્યટનો કરે, ગામ ગામ શોધે જીવને, અથવા અનેક તપ તપે, અથવા કાંઈક ક્રિયાઓ કરે, ઘણો કાળ જાય એમાં, પછી એમ સાધ્ય થયો ત્યારે જાણે ઘણો પુરુષાર્થ. પણ આ શાંતિનો પુરુષાર્થ છે, બહારની ધમાધમનો નહીં, શાંતિનો પુરુષાર્થ. એટલા જ બહારથી પણ શાંત દેખાય છતાં અંદર પુરુષાર્થનું બળ જોર 14 બ્રહ્માંડને ફેરવે એમ હોય, ફેરવે નહીં નાસ્તિ થઈ જાય એક વાર તો આમાં ફેર પડે. વગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય, પોતાના ચૈતન્ય દ્રવ્યનો નાશ થાય, આ 14 બ્રહ્માંડની શૂન્યતા થાય જો ભાવના ન પડે તો. પણ બે માંથી એક બને એવું નથી, એટલે અવશ્ય અવશ્ય ભાવના ફળે જ ફળે, આવી ભાવના ન ફળે એ ન બની શકવા યોગ્ય છે. કુદરત બંધાય છે, આ ભાવનાની સાથે કુદરત બંધાયેલી છે. કુદરત એના બંધન માં પોતે કોઈના બંધન માં પચીસમાં ક્યાં છે પણ આ અનંત પચીસમાં નહીં પણ અમારા મુખે થી નીકળી છે આ જ વાત. અનંત તીર્થન કરો
એ